જય જીનેન્દ્ર બધાને. નિમિત્ત ઉપાદાનના ક્લાસ આપણે શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડી લે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી એના પહેલા ભાગનો છઠ્ઠો અધિકાર ઉપાદાન નિમિત્તની ચર્ચા આપણે કરી રહ્યા છે, એ ઉપાદાન નિમિત્તને સાથે સાથે આપણે આદરણીય સુમન પ્રકાશજી દ્વારા બનાવેલો આ એક ચાર્ટ છે વન પેજનો, એમાં પણ આપણે સાથે સાથે જોઈને એના વસ્તુઓનો મતલબ સમજી રહ્યા છે. અત્યાર સુધી આપણે ચર્ચા શું થઈ, લાસ્ટ ક્લાસમાં આપણે ક્ષણિક ઉપાદાનના બે ભેદ, જે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને તત્સમયની યોગ્યતા, એ બેની આપણે ચર્ચા કરી હતી. જો થોડુંક એકવાર રિવિઝન આપણે જોઈ લઈએ છીએ. સૌથી પહેલો આપણે વાત ક્યાંથી કરી, કે આ ઉપાદાન નિમિત્ત કહો અથવા કારણ કાર્ય વ્યવસ્થા કહો, એ બે એક જ વાત છે. નિમિત્ત ઉપાદાન નિમિત્ત, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, ઉપાદાન ઉપાદેય સંબંધ અથવા કારણ કાર્ય મીમાંસા, એ બધા એક જ સિદ્ધાંતના જુદા જુદા નામ છે. તો કારણ કાર્ય મીમાંસા કહેતા પહેલા જ પ્રશ્ન ઉભો થાય છે કે કારણ અને કાર્ય કોને કહેવાય. તો કારણ અનુસાર જે થાય તેને કાર્ય કહેવાય, અને કાર્યની ઉત્પાદક સામગ્રી તેને કારણ કહેવાય. બરાબર, એકબીજા ને ફરતે પરિભાષા છે. તો કોઈ પણ કાર્ય થવા માટે કારણ કેટલા હોવા જોઈએ અથવા કેટલા કારણોમાં વિભાજિત કરી શકાય, તો કોઈ પણ કાર્ય જ્યારે થાય ત્યારે ત્યાં ઉપલબ્ધ વસ્તુઓને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. એક છે નિમિત્ત કારણ અને બીજું છે ઉપાદાન કારણ. તો નિમિત્ત કારણ કોને કહેવાય, કે જો પદાર્થ સ્વયં કાર્યરૂપના પરિણામે જે ત્યાં રહેલા પદાર્થોમાં જે જે પદાર્થો પોતે કાર્યરૂપ નથી પરિણમતા, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો તેમના પર આરોપ આવી શકે, કાર્ય કી ઉત્પત્તિ મેં અનુકૂળ હોને કા આરોપ જેન પર આ સકે ઉસે નિમિત્ત કારણ કહેતે હૈ. બરાબર, એક જ ક્ષેત્રે અનેક દ્રવ્ય રહેલા છે, વિશ્વની એવી જ વ્યવસ્થા છે. તો જ્યારે કોઈ પણ એક દ્રવ્ય પોતાની પર્યાયરૂપ પરિણમે છે અથવા પોતાના કાર્યરૂપ પરિણમે છે, ત્યારે ત્યાં જે જે અન્ય દ્રવ્ય મોજૂદ છે અને જેના પર અનુકૂળ હોવાનો આરોપ આપી શકાય છે તેને નિમિત્ત કારણ કહે છે. એ નિમિત્ત કારણના બે ભેદ, પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત. પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત. જો કાર્યની ઉત્પત્તિમાં તો બધા જ નિમિત્ત ઉદાસીન જ છે, કાર્યની ઉત્પત્તિમાં બધા જ નિમિત્ત ધર્માસ્તિકાયવત ઉદાસીન જ છે, એવું હોવા છતાં નિમિત્તોમાં ભેદ પ્રભેદ પાડવા માટે બે ભેદ પાડવામાં આવ્યા, કે જે નિમિત્તો કાં તો ઈચ્છાવાન છે કાં તો ક્રિયાવાન છે અથવા બંને છે તો તેને પ્રેરક નિમિત્ત કહેવાય છે, અને જે નિમિત્તો ઈચ્છાવાન પણ નથી અને ક્રિયાવાન પણ નથી એવા નિમિત્તોને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. બરાબર, આની આપણી ચર્ચા થઈ ગઈ. હવે બીજી બાજુ આવીએ, કે જે પદાર્થમાં કાર્ય ઉત્પન્ન નથી થતું પણ ખાલી અનુકૂળ હોય એને નિમિત્ત કહેવાય. તો જે પદાર્થમાં એકચ્યુઅલી કાર્ય ઉત્પન્ન થાય છે એને શું કહેવાય, તો જે પદાર્થમાં એકચ્યુઅલી કાર્ય ઉત્પન્ન થાય છે તેને ઉપાદાન કારણ કહેવાય છે. જો પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે ઉસે ઉપાદાન કહેતે હૈ. બરાબર, જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે છે તેને ઉપાદાન કહેવાય છે. એ ઉપાદાનના બે પ્રકાર છે. એક છે ત્રિકાળી ઉપાદાન અને બીજું છે ક્ષણિક ઉપાદાન. તો ત્રિકાળી ઉપાદાન કોને કહેવાય? કે જે પદાર્થ જે પર્યાય રૂપે અથવા જે કાર્ય રૂપે પરિણમ્યો તે પદાર્થમાં તે પર્યાય રૂપે પરિણમવાની શક્તિ તો અનાદિકાળથી હતી. ખ્યાલ આવે છે ને? કોઈ પણ પદાર્થમાં કોઈક પર્ટિક્યુલર સમયે જે પર્યાય ઉત્પન્ન થઈ તો એ પદાર્થમાં એ પર્યાય રૂપે ઉત્પન્ન થવાની શક્તિ તો અનાદિકાળથી હતી. કેમ કે દરેક દ્રવ્ય અને ગુણ એ તો અનાદિ અનંત છે, એની પર્યાયો નિરંતર બદલાયા કરે છે. તો દ્રવ્ય અને ગુણ જે અનાદિ અનંત શક્તિ તેને કહેવાય ત્રિકાળી ઉપાદાન, એને કહેવાય દ્રવ્ય શક્તિ. જો દ્રવ્ય યા ગુણ સ્વયં કાર્યરૂપ પરિણમિત હો ઉસ દ્રવ્ય યા ગુણ કો ઉસ કાર્ય કા ત્રિકાળી ઉપાદાન કહેતે હૈ. કે જે દ્રવ્ય અને ગુણમાં પર્યાય થઈ કાર્ય થયું તે દ્રવ્ય અથવા ગુણ કે જે પોતે જ ત્રિકાળી છે એને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. તો ક્ષણિક ઉપાદાન કોને કહેવાય છે? કે એ જે દ્રવ્ય અને ગુણ કે જે ત્રિકાળી છે એ દ્રવ્ય અને ગુણમાં વર્તમાનમાં આ પર્યાયમાં જે એની શક્તિની વ્યક્તતા થઈ, દ્રવ્ય કી શક્તિ કી વ્યક્તતા કો ક્ષણિક ઉપાદાન કારણ કહેતે હૈ. જેવી રીતના જીવમાં સુખી થવાની શક્તિ તો અનાદિ અનંત છે, પણ જ્યાં સુધી જીવ સંસારી મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં સુધી દુઃખી છે, અને જ્યારે તેને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે તો આંશિક સુખ ઉત્પન્ન થાય છે, અને જ્યારે તેને કેવળ જ્ઞાનાદિ ઉત્પન્ન થાય છે તો પૂર્ણ સુખ ઉત્પન્ન થાય છે. તો આ આંશિક સુખની ઉત્પત્તિ થવાની મોમેન્ટ એની ક્ષણ, અથવા પૂર્ણ સુખ ઉત્પન્ન થવાની મોમેન્ટ એની ક્ષણ, એને કહેવાય ક્ષણિક ઉપાદાન. ક્ષણિક નામથી જ ઇન્ડિકેટ કરે છે કે એ ક્ષણનું છે, અને ત્રિકાળી શું ઇન્ડિકેટ કરે છે? કે એ શક્તિ અનાદિ અનંત છે. બરાબર. હવે લાસ્ટ ટાઈમ આપણે આ જોયું હતું વિશેષ, એને ફરીથી જરાક ડિટેલમાં જોઈએ કે આ ક્ષણિક ઉપાદાનના બે પ્રકાર કયા છે. બે પ્રકાર, કે એક તો છે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય, અને એક છે તત્ સમયની યોગ્યતા. આ અનંતર પૂર્વ ક્ષણવર્તી એનો શું મતલબ? કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ પર્યાય રૂપે ઉત્પન્ન થવાની શક્તિ તો અનાદિ અનંત છે. તો એ પર્યાય ઉત્પન્ન થાય છે કેવી રીતના નક્કી થાય, ક્યારે ઉત્પન્ન થશે? તો કોઈ પણ પર્યાય ઉત્પન્ન થવા માટે એ પર્યાયની અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. અનંતર પૂર્વ એટલે શું? જે પર્યાય આપણી એમ કે ને વિવક્ષિત પર્યાય છે, તો આપણે કોન્ટેક્સ્યુઅલ પર્યાય છે જેની આપણે વાત કરી રહ્યા છે. જેવી રીતના રોટલીનું એક્ઝામ્પલ લઈએ તો રોટલી ફૂલીને આપણી થાળીમાં આવી, રોટલી ગેસ પર ફૂલી અને પછી આપણી થાળીમાં આવી, એ આપણું કાર્ય છે. તો એની અનંતર પૂર્વ એટલે એની ઇમિજિયેટ પહેલા એ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય, કે એની ઇમિજિયેટ પહેલાની પર્યાય સહિતનું દ્રવ્ય એ એનું કારણ, અને જે પર્યાયમાં કાર્ય થયું એનું કાર્ય. તો રોટલી ફૂલીને આવી તો એની ઇમિજિયેટ પહેલા શું હતી? કે ભાઈ એની ઇમિજિયેટ પહેલા એ ગેસ પર હતી. એની ઇમિજિયેટ પહેલા શું હતી? કે એની ઇમિજિયેટ પહેલા એ તવા પર શેકાતી હતી. એની ઇમિજિયેટ પહેલા શું હતું? કે એની ઇમિજિયેટ પહેલા એ ઓલા પાટલા પર વણાતી હતી. એની ઇમિજિયેટ પહેલા શું હતું? કે એની ઇમિજિયેટ પહેલા એ લોટ બનીને તૈયાર હતી. એની ઇમિજિયેટ પહેલા શું હતું? એની ઇમિજિયેટ પહેલા એ પાવડર્ડ લોટ હતો જેમાં મમ્મી પાણી આદિ નાખીને એનો લોટ બનાવતી હતી. આ શું દેખાડે છે આપણને? કે કોઈ પણ કાર્ય જે થવાનું છે એ કાર્ય થવા પહેલા એ દ્રવ્ય, એ જે દ્રવ્ય પોતે કાર્યરૂપ પરિણમે છે, તો એ દ્રવ્ય અમુક પ્રોસેસ થ્રુ જવાનું હોય છે. કોઈ પણ કાર્ય આકાશના ફૂલની જેમ સડનલી આઉટ ઓફ ઓબ્લિવિયન આમ ક્યાંકથી એકદમ ઉત્પન્ન નથી થતું. એ કાર્ય ઉત્પન્ન થવા માટે જે સુયોગ્ય પુરુષાર્થ, જે યોગ્ય એનામાં એક્ટિવિટી થવી જોઈએ, એ તો થવી જ પડે છે. તો અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય આપણને શું બતાવે છે? કે કોઈ પણ કાર્ય દ્રવ્યમાં જયારે થાય છે તો એની પૂર્વ ક્ષણોમાં એ દ્રવ્યની આવી અવસ્થાઓ હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ત્રિકાળી ઉપાદાને આપણને શું બતાવ્યું કે ભાઈ દ્રવ્યમાં ત્રણે કાળ આ રૂપે પરિણમવાની શક્તિ છે. હવે શક્તિ હોય તો જ એમાં એ જાતનું કાર્ય થાય ને. જેવી રીતના લાકડામાં શક્તિ છે કે એને અગ્નિ લગાવીએ તો લાકડું બળે, બરાબર, એનામાં એવી શક્તિ છે. પણ મેટલમાં એવી શક્તિ નથી. તમે મેટલમાં ગમે તેટલી માચિસની કાંડી લગાવો તો એ બળતું નથી. કેમ? કેમ કે એ દ્રવ્યમાં એવી શક્તિ જ નથી. તો કોઈ પણ દ્રવ્યમાં એ જાતની ત્રિકાળી શક્તિ હોવી, એ જાતની ત્રણેય કાળ એ રૂપે પરિણમવાની શક્તિ હોવી, એને કહેવાય ત્રિકાળી ઉપાદાન. તો જે દ્રવ્યમાં જે રૂપે પરિણમવાની શક્તિ હોય એ જ દ્રવ્યમાં એ રૂપે કાર્ય થઈ શકે છે, એ આપણને ત્રિકાળી ઉપાદાન બતાવે છે. ક્ષણિક ઉપાદાન શું બતાવે છે? કે ભાઈ કાર્ય જે ક્ષણોમાં થવાનું હશે એ ક્ષણોમાં જ થાય છે. ભલે ત્રિકાળી શક્તિ હોય, ભલે લાકડામાં ત્રિકાળી શક્તિ છે કે બળી શકે છે, પણ એ ક્યારે બળે છે? કે ભાઈ જ્યારે એનો ટાઈમ આવે ત્યારે જ એ બળે છે. તો એનો ટાઈમ ક્યારે આવે? તો ભાઈ એમાં બે પ્રકાર છે પાછા, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા. હવે આનો શું મતલબ? કે ભાઈ લાકડામાં બળવાની શક્તિ તો છે, પણ તો પણ લાકડાની અમુક અવસ્થા હોવી જોઈએ. જેવી રીતના લાકડું સુકાયેલું હોવું જોઈએ, એ ભીનું લાકડું હોય તો એમાં આગ ન લાગે. તો શક્તિ તો છે, પણ શક્તિ થવા પહેલા એ લાકડા એ સુકાવવું પડશે. સુકાઈને હવે એવી કન્ડિશનમાં આવી જાય કે ભાઈ આ તરત આગ પકડવા માટે જાણે આમ એકદમ રેડી છે, કે એમાં જરાક પણ કંઈક તણખલું લાગશે તો આગ પકડી લેશે, બરાબર. પછી એમાં એ લાકડામાં પહેલા કંઈક તણખલું ક્યાંકથી આવવું જોઈએ. એ તણખલું આવે તો જ એમાં આગ લાગી શકે છે, બરાબર ને. આ બધી પૂર્વ ક્ષણવર્તી પર્યાયો છે. અને જે સમયે હવે તણખલા લાગે બી ખરા, ખ્યાલ આવે છે ને, પહેલા એક બે તણખલા લાગે અને કદાચ આગ નો બી લાગે, અને પછી ત્રીજું તણખલું લાગે અને સડનલી આવેલું લાકડું બળી જાય, આમ ભભૂકવા લાગે, ખ્યાલ આવે છે ને. તો આ શું બતાવે છે આપણને? કે આ એ દ્રવ્યની તત્સમયની યોગ્યતા છે. કાર્ય જે સમયે થવાનું છે એ જ સમયની, ઉસ સમય કી પર્યાય કી ઉસી સમય હોને રૂપ યોગ્યતા. જે સમયે કાર્ય થવાનું છે તે જ સમયની એ દ્રવ્યની પર્યાયની એવી યોગ્યતા કે ભાઈ એમાં કાર્ય એ સમયે જ થશે, એને કહેવાય તત્ સમયની યોગ્યતા. ખ્યાલ આવે છે ને? જો આ વિશ્વમાં અનાદિ અનંત અનેક દ્રવ્યો, અનંત દ્રવ્યો છે ને, પણ એ અનંત દ્રવ્યોની દરેક સમયની પોતપોતાની યોગ્યતા છે, અને એ યોગ્યતા રૂપે જ કાર્ય રૂપ પરિણમે છે. જેવી રીતના આપણે સાકરનું એક્ઝામ્પલ લીધું હતું પહેલા, કે સાકરને તમે ગેસ ઉપર એમનેમ બાટ એમનેમ ચાલુ કરી દો ગેસ વિધાઉટ વોટર, તો સાકર બળી જાય અને કડવી થઈ જાય, ખ્યાલ આવે છે ને. તો હવે સમજો કે દસમી પર્યાયમાં એવી કડવી થવાની યોગ્યતા છે, અને સાકર એ ચાર થવાની છે દસમી પર્યાયમાં. હવે રોજ મમ્મી શીરો બનાવતી હોય તો એને તો ખબર છે ને કે કેવી રીતના બનાવાય, પણ કદાચ એવું થઈ શકે ને કે ભાઈ આજે મમ્મીએ શીરો બનાવવાનો હતો અને ત્યાં જ વળી કોકનો ફોન આવ્યો અને ફોન પર ન્યૂઝ મળ્યા કે ભાઈ મારી બેસ્ટ ફ્રેન્ડના કોઈક તો ફલાણા ફલાણા પર્સન ગુજરી ગયા, ખ્યાલ આવે છે ને. તો મમ્મીએ સાંભળીને એટલા ઓલા વિચારોમાં ખોવાઈ જાય છે કે મમ્મીથી એ ભૂલ થઈ જાય, તો કદાચ પાણી નાખ્યા વગર સાકર નાખી દીધી આઠ નવમી પર્યાયમાં અને દસમી પર્યાયમાં સાકર બળી ગઈ, ખ્યાલ આવે છે કે નહીં. તો આ આપણને શું બતાવે છે? કે દરેક સમયની દરેક દ્રવ્યની પોતાની યોગ્યતા, કે એ દ્રવ્યમાં એ જાતનું કાર્ય થઈ શકે, એને જ કહેવાય છે તત્ સમયની યોગ્યતા, બરાબર. હવે જો લાસ્ટ ટાઈમ આપણે આ ચાર્ટને પૂરો કર્યો હતો, એ ચાર્ટમાં અનેક વસ્તુઓ છે જે આ બેવ જે છે ને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય, તો એમાં છે પરિભાષા, વિશેષતા, ઉદ્દેશ અને હેતુ. પરિભાષા, વિશેષતા, ઉદ્દેશ અને હેતુ. અને આમાં શું છે તત્સમયની યોગ્યતામાં? એના અપર નામ એટલે એના સિનોનિમ્સ, વિશેષતા પરિભાષા ઉદ્દેશ અને હેતુ આ બધી વસ્તુની ચર્ચા આપણે લાસ્ટ ક્લાસમાં થઈ ગઈ છે એટલે ત્યાંથી તમારે રેફર કરવું. હવે આપણે આપણા પ્રશ્નોત્તર માળા જે આપણો મુખ્ય વિષય છે એમાં આગળ વધીએ છીએ. જો થોડુંક આપણે બેકગ્રાઉન્ડ જોઈએ આ બધી વસ્તુ આપણી ચર્ચા શું કામ કરી. આપણે આ પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન નંબર 379 થી આપણું ઉપાદાન નિમિત્તનું પ્રકરણ શરૂ થયું છે. એ 379 થી લઈને લગભગ 400 સુધી તો ફક્ત નિમિત્તોની જ વાતો આવે છે. એટલે નિમિત્તનું પ્રકરણ આપણે પહેલા જોયું હતું અને એના પછી આપણે 400 સુધીના ક્વેશ્ચન જોઈ લીધા. હવે આ 401 એ ઉપાદાનનો ક્વેશ્ચન છે એટલે આપણે પહેલા અહીંયા પોઝ લઈને છેલ્લા બે ક્લાસમાં આપણે પ્રશ્નોત્તર માળામાં આગળ નથી વધ્યા પણ હવે એ બે ક્લાસમાં આપણે ઉપાદાનનો આખો ચાર્ટ જોઈ લીધો. પેલા ચાર્ટમાંથી ત્રિકાળી ઉપાદાનને સમજ્યા, ક્ષણિક ઉપાદાનને સમજ્યા અને ક્ષણિક ઉપાદાનના બે પ્રકારને સમજ્યા, બરાબર. હવે આપણે આ પ્રશ્નોત્તર માળામાં આગળ વધીએ છીએ. જો ક્વેશ્ચન નંબર 401 શું કહે છે, અંતરંગ કારણથી એટલે કે ઉપાદાન કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે, ઉપાદાન કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે એ માનવામાં આવે તો શું દોષ આવે. જો ફરીથી આની પહેલાના ક્વેશ્ચન્સમાં શું કહેતા હતા કે ભાઈ નિમિત્તથી તમે કાર્યને માનો તો શું દોષ આવે, બરાબર. તો એની ચર્ચા તો ડિટેલમાં થઈ ગઈ. ભાઈ નિમિત્ત તો પરપદાર્થ જ છે, કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને જે કરી શકતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરી શકતું નથી, તો નિમિત્ત તો પરપદાર્થ છે તો એ દ્રવ્યમાં કાંઈ કેવી રીતના કરે, બરાબર. એ આન્સર તો આગળ આપી દીધા. હવે શું કહે છે કે અંતરંગ કારણ એટલે ઉપાદાન કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. હવે એમ તમે નો માનો તો શું પ્રોબ્લેમ આવે, ખ્યાલ આવ્યો ને. તો જો એનો ઉત્તર આપે છે. હવે જો ઉત્તરમાં પહેલો પોઈન્ટ, કાર્યની ઉત્પત્તિમાં સ્વસ્થિતિ કારણ હોય છે, તેમાં અન્ય હેતુ કારણ નથી, તેમ છતાં કોઈ હેતુ છે એમ માનવામાં આવે તો અનઅવસ્થા દોષ આવે છે. જો કોઈ પણ કાર્યની ઉત્પત્તિ થાય તો એ કાર્યની ઉત્પત્તિ, ફરીથી આપણે એકવાર રિમાઇન્ડ કરી લઈએ, કાર્ય કોને કહેવાય. સૌથી પહેલા જ આપણે જોયું હતું ને કાર્ય કોને કહેવાય કે જે કારણ અનુસાર થાય, કારણાનુવિધાયની કાર્યાણી જો અહીંયા લખ્યું છે ને, કારણ અનુસાર જે થાય તેને કાર્ય કહેવાય. પણ કાર્ય એકચ્યુઅલી એટલે શું, તો કાર્ય કહો અથવા એ દ્રવ્યની પર્યાય કહો અથવા એ દ્રવ્યની હાલત દશા કહો અથવા કોઈ પરિણમન કહો, કોઈ ક્રિયા કહો, કોઈ પરિણતિ કહો, કોઈ કર્મ કહો, આ બધું કાર્યના સિનોનિમ્સ છે, ખ્યાલ આવે છે ને. હવે એ જ વસ્તુને અહીંયા આપણે લઈ આવીએ તો કોઈ પણ કાર્ય એટલે કે કોઈ પણ દ્રવ્યની પર્યાય એના અંતરંગ કારણથી એટલે ઉપાદાનથી જ થાય છે એમ ન માનવામાં આવે તો શું દોષ આવે. એટલે કે કોઈ પણ દ્રવ્યની પર્યાય એ દ્રવ્યથી જ થાય છે એમ ન માનો તો શું પ્રોબ્લેમ આવે, ખ્યાલ આવે છે ને. આ તો જૈન ધર્મનો બેઝિક સિદ્ધાંત વાયોલેટ થઈ જાય. બેઝિક સિદ્ધાંત શું કહે છે આપણે, કે દરેક દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે, બરાબર. અને દરેક દ્રવ્યમાં એના દ્રવ્ય અને ગુણો એ ત્રિકાળી છે અને સ્થિર છે, એક જેવા જ રહે છે. અને પર્યાય કેવી છે, એ અસ્થિર છે, એ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. હવે દરેક દ્રવ્યમાં વસ્તુત્વ નામનો ગુણ છે જેને કારણે દરેક દ્રવ્ય પોતપોતાનું અર્થક્રિયાકારિત્વ કરે છે, એટલે કે દરેક દ્રવ્ય પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા કરે છે. અને દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે કે દરેક દ્રવ્ય પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા નિરંતર સમયે સમયે બદલતો બદલતો કરે છે. હવે જો એમ માનવામાં ના આવે કે એક દ્રવ્ય પોતાની પ્રયોજનભૂત ક્રિયા કરે છે તો એમાં શું દોષ આવે, તો એમાં એ દોષ આવે કે ભાઈ એક દ્રવ્ય જો પોતાની પ્રયોજનભૂત ક્રિયા નથી કરતું તો કાં તો બે પોસિબિલિટી બને, કાં તો એ દ્રવ્યમાં એની પર્યાય થતી જ નથી, એ દ્રવ્યમાં એની પર્યાય થતી જ નથી તો દ્રવ્યને શૂન્ય થવાનો વારો આવે કે દ્રવ્ય પર્યાય વગરનું થઈ ગયું, કાં તો કોઈ બીજા દ્રવ્યએ આ દ્રવ્યની પર્યાય કરવી પડે, ખ્યાલ આવે છે ને. તો જો પહેલો સિદ્ધાંત આપણે લઈએ, જો કોઈ દ્રવ્ય એની પર્યાય કરતું જ નથી એટલે કે એ દ્રવ્યમાં પર્યાય છે જ નહીં તો શું દોષ આવે, કે જો આ સપોઝ આપણને પેન દેખાય છે, બરાબર, આ પેન કયા કલરની છે? તો બ્લેક કલરની છે, સાથે અહીંયા સ્ટીલનો એનો જે પણ એ સ્ટીલનો કલર છે, બરાબર. અહીંયા એનો આ રબરના પેડ્સ છે એ પણ બ્લેક કલરના છે. તો આપણને આ શું દેખાય છે? આ પદાર્થનો આપણને દ્રવ્ય દેખાય છે, એના ગુણો દેખાય છે કે એની પર્યાય દેખાય છે? ખ્યાલ આવે છે ને કે આ બ્લેક એ પરમાણુનો દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તો જુઓ, પરમાણુ તો અનાદિ અનંત છે, બરાબર. એ પરમાણુઓ પોતે જ આ બ્લેક રંગ રૂપે અત્યારના પરિણમ્યા છે, બરાબર. તો રંગ દરેક દ્રવ્યમાં, એટલે દરેક પૂદગલમાં એના સ્પર્શ રસ ગંધ વર્ણ હોવા, એ તો એ પૂદગલનો ગુણ થયો. એટલે આ પૂદગલ પરમાણુમાં આ બ્લેક કલર હોવો, એટલે એનામાં બ્લેક કલર રૂપે પરિણમવાની શક્તિ હોવી, એ તો એના ગુણ થયા, બરાબર. પણ હવે એ શક્તિ એટલે કે ગુણ કયા કલર રૂપે પરિણમ્યા છે? બ્લેક છે કે વ્હાઈટ છે, યલો છે, રેડ છે, બ્લુ છે, જે પણ હોય, ખ્યાલ આવે છે ને? તો એ તો એ દ્રવ્યની પર્યાય છે. આ પરમાણુઓ પોતે આ બ્લેક કલર રૂપે પરિણમ્યા, તો એ તો આપણને દ્રવ્યની પર્યાય દેખાય છે, ખ્યાલ આવે છે ને? હવે એવી જ રીતે તમે વિશ્વના બધા જ પદાર્થો જોઈ લો, આપણી આજુબાજુ આપણને જે જે દેખાય છે એ પદાર્થની પર્યાય જ આપણને દેખાય છે, ખ્યાલ આવે છે ને? દ્રવ્ય અને ગુણ એ તો જ્યારે પર્યાયોની પરંપરાનો વિચાર કરીએ ત્યારે આપણને અનુભવમાં આવે છે. જેવી રીતના આપણી પાસે સોનાની વીંટી હોય, હવે એ વીંટીને આપણે હાર બનાવી દીધો, એ હારને આપણે બ્રેસલેટ બનાવી દીધું, એને આપણે બુટ્ટી બનાવી દીધી, તો સોનું તો એમને એમ રહ્યું ને. તો આ વીંટી, હાર, બ્રેસલેટ, બુટ્ટી એ બધી તો સોનાની પર્યાયો છે. અને એની પરંપરાનો વિચાર કરીએ કે હા, આની પાછળ આપણું સોનું તો એમને એમ છે, એટલે પદાર્થનો એનાથી પરંપરાથી ખ્યાલમાં આવે છે, ખ્યાલ આવે છે. માટે દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાય રૂપે જ વિશ્વમાં નજરમાં આવે છે. દ્રવ્ય પોતે ડાયરેક્ટલી પર્યાય વગરનો ક્યારે પકડી શકાતો જ નથી. હવે એમ વિચાર કરો, આપણે બે સિદ્ધાંત જે જોતા હતા કે બે દોષ જે જોતા હતા, પહેલા દોષમાં આપણે શું વાત કરી કે જો દ્રવ્ય પર્યાય વગરનું જ થઈ જાય તો પોસિબિલિટી છે કે એ દ્રવ્ય એની પર્યાયને નથી કરતું. હવે જો એ પર્યાય વગરનું જ થઈ જાય, એનો મતલબ કે પર્યાય વિના જ વિશ્વમાં એક્ઝિસ્ટ કરે છે, પણ એવી તો પોસિબિલિટી જ નથી. કેમ કે જો પર્યાય વગર હોય તો દ્રવ્યની સત્તા જ ન રહે. કોઈ દ્રવ્ય પર્યાય વગરનું હોય તો એની દ્રવ્યને ગુણ, ત્રિકાળી વસ્તુ છે પણ ક્ષણિક છે જ નહીં, એવું તો કેવી રીતના બને, ખ્યાલ આવે છે ને? એટલે એ તો ઇરાડિકેટ થઈ ગયું. સેકન્ડ દોષ આપણે શું જોયો કે કોઈ બીજા દ્રવ્યને બે પર્યાયો કરવી પડે. તો આ દ્રવ્ય એક બી પર્યાય નથી કરતો અને કોઈ બીજા દ્રવ્ય બે પર્યાય કરે છે, તો એ તો એ પર્યાય, એ સિદ્ધાંતનું પણ ઉલ્લંઘન થયું ને કે એ દ્રવ્ય પોતાની પર્યાય બી કરે છે અને આ દ્રવ્યની પર્યાય પણ કરે છે. એટલે આમાં અનઅવસ્થા દોષ આવે છે. અનઅવસ્થા એટલે શું? કે આ અનઅવસ્થા એટલે આવું ક્યારે બની જ ન શકે. જો ફરીથી વાંચીએ, કાર્યની ઉત્પત્તિમાં સ્વસ્થિતિ કારણ હોય એમ તેમાં અન્ય હેતુ કારણ નથી. કોઈ પણ કાર્ય ઉત્પન્ન થાય તો એ કાર્યની ઉત્પત્તિમાં તે દ્રવ્યની જ પોતાની સ્થિતિ એટલે કે પોતાની પર્યાય એનું કારણ છે, એનું કોઈ અન્ય કારણ છે જ નહીં. તેમ છતાં કોઈ હેતુ છે એમ માનવામાં આવે તો અનઅવસ્થા દોષ આવે છે. અનઅવસ્થા એટલે કે જેવી અવસ્થા છે જ નહીં વિશ્વમાં એવું આપણે માનીએ, જેવી રીતના ગધેડાને શિંગડા થઈ ગયા એવું આપણે માનીએ, પણ એવું તો હોતું જ નથી. સસલાના શિંગડા થઈ ગયા એવું માનીએ તો એવું તો વિશ્વમાં હોતું જ નથી, ખ્યાલ આવે છે ને? સપોઝ આપણી ફિંગર્સ છે, આ પાછળ વળી શકતી નથી, આપણી ફિંગર્સ આમ પાછળ વળી શકતી નથી આનાથી વિશેષ. હવે સપોઝ આપણે માનીએ કે ના ના, આમ તો વળે છે કે નહીં, અને અહીંયા ટચ થાય છે કે નહીં, તો આમ શું કામ ન થાય? તું આળસ કરે છે, તારે કરવી નથી, હા, એમ બધા આપણે દોષ આપવા માંડીએ કે ના ના થાય જ, પણ તું કરતો નથી, તને કંઈક તો પ્રલોભન જોઈએ છે કે તને આળસ આવે છે કે આ તારી જીદ છે, એમ કરીને તમે વાળવા જાઓ તો શું થાય? આંગળી તૂટી જાય, ખ્યાલ આવે છે ને? એવી જ રીતે જે પદાર્થ જે રૂપે પરિણમે છે એ રૂપે જ પરિણમી શકે છે, એને જો અન્ય રૂપે પરિણમવાની કોશિશ કરીએ અથવા જીદ કરીએ તો એ પદાર્થની સત્તાની એની સીમાની બહારની વાત છે. ખ્યાલ આવે છે ને? એને કહેવાય અનઅવસ્થા દોષ. જો હજી આગળનો સિદ્ધાંત પણ જોઈએ, આ પંચાધ્યાયીમાંથી આ બધા રેફરન્સ લીધા છે એ આપણે અહીંયા વાંચીએ છીએ. આ પણ પંચાધ્યાયીમાંથી જ પોઈન્ટ છે. જો અહીં મિત્ર દ્વૈતથી એક ઉપાદાન અને બીજું સહકારી કારણ લેવામાં આવ્યું છે, એટલે કોઈ પણ કાર્ય થાય છે ત્યાં બે પદાર્થ હાજર હોય છે. કયા બે પદાર્થ? કે એક એવો પદાર્થ કે જેમાં કાર્ય થાય છે જેને કહેવાય ઉપાદાન, અને બીજા એવા પદાર્થો, અનેક પદાર્થ હોઈ શકે ને, એવા પદાર્થો કે જેમાં એકચ્યુઅલી કાર્ય થતું નથી પણ એ ત્યાં હાજર છે, મોજૂદ છે, એટલે એને ઉપચારથી સહકારી કહેવામાં આવે છે. બરાબર? તો એને શું કીધું? મિત્ર દ્વૈત. મિત્ર દ્વૈત એટલે કે ભાઈ આ બેવની એવી મિત્રતા છે કે જ્યારે ત્યાં કાર્ય થયું ત્યારે ત્યાં બેવ મોજૂદ છે. બરાબર? તો જો શું કહે છે, અહીં મિત્ર દ્વૈતથી એક ઉપાદાન અને બીજું સહકારી કારણ લેવામાં આવ્યું છે. વસ્તુમાં કાર્યકારીપણાની યોગ્યતા અન્ય વસ્તુના નિમિત્તથી નથી આવતી. કોઈ પણ વસ્તુમાં કાર્યરૂપે પરિણમવાની યોગ્યતા, કાર્યરૂપે પરિણમવાની શક્તિ, તો એ કોઈ અન્ય વસ્તુથી નથી આવતી, કોઈ અન્ય વસ્તુના નિમિત્તથી નથી આવતી. ખ્યાલ આવે છે? એ તો તેનો સ્વભાવ જ છે. જેવી રીતના આપણે લાકડાની જોઈએ, લાકડામાં શક્તિ છે કે બળી શકે છે, તો એવું છે કે કોઈ અન્ય પદાર્થ આવીને એમાં બળવાની શક્તિ ઉત્પન્ન કરી આપે છે? તો ના, એવું તો નથી. એ લાકડાની પોતાની જ શક્તિ છે. જેવી રીતના આયન લઈએ, આયન લોખંડ, લોખંડમાં મેગ્નેટિઝમની શક્તિ છે. બરાબર? તો જ્યારે મેગ્નેટ બાજુમાં આવે તો લોખંડ આકર્ષાય છે. પણ શું એ મેગ્નેટે લોખંડમાં લોખંડની શક્તિ ઉત્પન્ન કરી છે મેગ્નેટિઝમની? ખ્યાલ આવે? ફરીથી, એ લોખંડમાં મેગ્નેટે મેગ્નેટિઝમ થવાની શક્તિ ઉત્પન્ન કરી છે કે ના? એ શક્તિ તો લોખંડની જ છે. ખ્યાલ આવે છે ને? લોખંડમાં જ પોતામાં એવી શક્તિ છે કે મેગ્નેટ તરફ આકર્ષાય છે. મેગ્નેટ આવીને એવી શક્તિ ઉત્પન્ન કરતું નથી. એવી જ રીતે કોઈ પણ વસ્તુમાં પોતાની રૂપે પોતાની રીતે કાર્યકારી થવાની યોગ્યતા છે. કોઈ અન્ય પદાર્થ એમાં આવીને કોઈ ઇન્ફ્લુઅન્સ કરી શકતો નથી. એ તો તેનો સ્વભાવ છે. એ ઉપરથી જો કોઈ વસ્તુમાં કાર્યકારીપણાની યોગ્યતા અન્ય વસ્તુની સહકારિતાથી માનવામાં આવે તો તે અન્ય વસ્તુમાં એવી યોગ્યતા તેનાથી ભિન્ન અન્ય વસ્તુમાં નિમિત્તથી માનવી પડશે. જો અહીંયા શું કહે છે, વાઇલ દરેક દ્રવ્યમાં પોતાની શક્તિ પોતાથી જ છે, પણ જો કદાચ એવું માનવામાં આવે કે આ એક પદાર્થમાં કોઈ અન્ય પદાર્થથી શક્તિ ઉત્પન્ન થાય છે, તો પછી એવું પણ માનવું પડશે કે આ સેકન્ડ પદાર્થમાં કોઈ થર્ડ પદાર્થથી શક્તિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એમ કરતા કરતા તો તમે ફોર્થ કરો, તમે ફિફ્થ કરો, તો આમ કરતા કરતા તમે કેટલા પદાર્થની સહકારિતા તમને જોઈશે? આ એક પદાર્થમાં કાર્ય થવા માટે આની જરૂરત, આનામાં કાર્ય થવા માટે આની જરૂરત, આનામાં કાર્ય થવા માટે આની જરૂરત, એમ કરતા કરતા એક પદાર્થના કાર્ય થવા માટે અનેક પદાર્થની જરૂરત આપણને પડી જશે. ખ્યાલ આવે છે? આનાથી ઇતર એતર આશ્રય દોષ એમ કહેવાય ને. જો આપણને અહીંયા ફરીથી વાંચે, જો એ ઉપરથી જો કોઈ વસ્તુમાં કાર્યકારીપણાની યોગ્યતા, એટલે કે આ કોઈ એક વસ્તુમાં કાર્યકારીપણાની યોગ્યતા, એટલે કે આ વસ્તુમાં કાર્યરૂપે પરિણમવાની યોગ્યતા, બરાબર, અન્ય વસ્તુના સહકારિતાથી માનવામાં આવે, જો માનવામાં એવું આવે, સિદ્ધાંત શું છે કે દરેક પદાર્થમાં પોતાની રીતે કાર્યકારીપણી થવાની યોગ્યતા છે, આ બીજો પદાર્થ આ પદાર્થમાં કાંઈ જ કરી શકતો નથી, બરાબર, તો પણ જો એવું માનવામાં આવે કે આ એક પદાર્થમાં કાર્યકારીપણે પરિણમવાની શક્તિ આ બીજો પદાર્થ ઉત્પન્ન કરાવે છે, તો તે અન્ય વસ્તુમાં એવી યોગ્યતા, આ અન્ય વસ્તુમાં આ પદાર્થને કાર્યકારી રૂપે પરિણમવાની યોગ્યતા ઉત્પન્ન કરાવવાની શક્તિ, બરાબર, આ પદાર્થમાં, આ બીજા પદાર્થમાં કાર્યકારીતા ઉત્પન્ન કરાવવાની શક્તિ એ કોઈક ત્રીજાથી ઉત્પન્ન થઈ એવું માનવું પડશે. ખ્યાલ આવ્યો કે? તો તે અન્ય વસ્તુમાં એવી યોગ્યતા તેનાથી ભિન્ન અન્ય વસ્તુના નિમિત્તથી માનવી પડશે. અને એ પ્રકારે ઉત્તરોત્તર હેતુ પરંપરાની કલ્પના કરવાથી અનવસ્થા દોષ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે? શું કહે છે કે આ પ્રમાણે જો તમે હેતુ પરંપરાનો વિચાર કરો, હેતુ પરંપરા એટલે શું કે આમાં કાર્યકારીતા ઉત્પન્ન કોણે કરાવી? તો આ બીજી પદાર્થે ઉત્પન્ન કરાવી. એમાં આને કાર્યકારીતા ઉત્પન્ન કરાવવાની શક્તિ એ કોણે ઉત્પન્ન કરાવી? તો ત્રીજા પદાર્થે ઉત્પન્ન કરાવી. એમાં આમાં કાર્યકારીતા ઉત્પન્ન કરાવવાની શક્તિ કે આમાં ઉત્પન્ન કરાવી શકે એવી શક્તિ ક્યાંથી આવી? તો ચોથામાંથી આવી. એમ કરીને તો આખા હેતુ પરંપરા એની કલ્પના કરવી પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ હેતુ પરંપરાની કલ્પના કરવી પડશે અને એનાથી અનવસ્થા દોષ પ્રાપ્ત થાય છે. એટલે કે આવું ક્યારે થતું નથી. ખ્યાલ આવ્યો? જો આગળ વાંચીએ. સર્વ કાર્ય અનેકાંતથી બાહ્ય અર્થની અપેક્ષા કરીને જ ઉત્પન્ન થતા નથી. સર્વ કાર્ય અનેકાંતથી જ ઉત્પન્ન થાય છે. અનેકાંત એટલે શું કે ભાઈ આ પદાર્થ, એક પદાર્થમાં જે કાર્ય ઉત્પન્ન થયું એ કાર્ય ઉત્પન્ન કરાવવા માટે એ પદાર્થમાં જ શક્તિ છે અને બીજા પદાર્થમાં શક્તિ નથી. અનેકાંતનો મતલબ એમ નહીં કે આમાં પણ શક્તિ છે ને આમાં પણ શક્તિ છે ને બે મળીને કાર્ય કરે છે. ખ્યાલ આવ્યો ને? અનેકાંતનો મતલબ શું કે આમાં શક્તિ છે અને આમાં શક્તિ નથી. પણ જો એનાથી બાહ્ય કે આનાથી ઊંધી અર્થની અપેક્ષા એમ કરવામાં આવે તો એનાથી કાંઈ કાર્ય થતું નથી. ખ્યાલ આવે છે? સર્વ કાર્ય અનેકાંતથી બાહ્ય અર્થની અપેક્ષા કરીને જ ઉત્પન્ન થતા નથી. કે અનેકાંતથી બાહ્ય તમે અપેક્ષા કરો તો એનાથી કાંઈ ઉત્પન્ન થતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે દરેક પદાર્થમાં કાર્ય કરવાની શક્તિ પોતામાં જ છે અને બીજામાં નથી એવું અનેકાંત માનવું જ પડશે. જો ન માનો તો શું દોષ આવશે? તો એના માટે ઉદાહરણ આપે છે. જો અન્યથા ચાવલ ધાન્યના બીજથી જવના અંકુરથી ઉત્પત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે. કે ભાઈ એવું હોય તો પછી તમારે ચાવલ એટલે ભાત ઉગાડવા હોય તો તમે કોઈ બીજું ધાન્ય વાવો તો એના બીજથી પણ ભાત ઉગી જાય, જવના બીજથી ભાત ઉગી જાય, ઘઉં વાવો તો એનાથી પણ ઉગી જાય. ખ્યાલ આવે છે ને? કોઈ દાળ તમે વાવો ને એનાથી ભાત ઉગી જાય એવું તો બનતું નથી. પરંતુ ત્રણેય કાળમાં, કોઈ ક્ષેત્રમાં, ત્રણેય કાળમાં અને કોઈ બી ક્ષેત્રમાં, અહીંયા વિદેહ ક્ષેત્રમાં કે ગમે ત્યાં, એ પ્રકારનું દ્રવ્ય નથી કે જે બીજાના બળે ચાવલ ધાન્યના બીજને જવના અંકુરપણે ઉત્પન્ન કરાવવાની શક્તિ હોઈ શકે. બરાબર? કે જવના બીજથી ભાત ઉગાડવાની શક્તિ કોઈ કાળમાં અને કોઈ પ્રદેશમાં નથી. જો એવું થવા લાગશે તો અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. ખ્યાલ આવે? આ અનવસ્થા દોષનો શું મતલબ? જેવી રીતના આકાશમાં ફૂલ ઉગ્યા એવું માનવું એ અનવસ્થા દોષ છે કે આવી તો અવસ્થા વિશ્વમાં છે જ નહીં. એવી જ રીતે કોઈ એક ધાન્યથી બીજું ધાન ઉગવું એવું માનવું એ અનવસ્થા દોષ છે. બસ એવી જ રીતે કોઈ એક દ્રવ્યના સહકારથી કે કોઈ એક દ્રવ્યથી અન્ય દ્રવ્યમાં કાર્ય ઉત્પન્ન થશે એમ માનવું તે અનવસ્થા દોષ છે. આપણો ઓરિજિનલ ક્વેશ્ચન શું હતો કે ભાઈ ઉપાદાનથી એટલે કે અંતરંગ કારણથી કાર્ય નથી થતું એમ માનવામાં દોષ શું છે? તો દોષ છે અનવસ્થા દોષ. એનો મતલબ કે આવું તો વિશ્વમાં એક્ઝિસ્ટ જ નથી કરતું. માટે કોઈ પણ સ્થળે એટલે કે સર્વત્ર અંતરંગ કારણથી જ એટલે કે ઉપાદાન કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવો નિશ્ચય કરવો જોઈએ. ખ્યાલ આવે છે ને? આપણને રિક્વેસ્ટ નથી કરતા કે એવો નિશ્ચય કરવો, કરવાની કોશિશ કરજો, આવો જ નિશ્ચય કરવો જોઈશે તમને, કેમકે વસ્તુનું પરિણામ આવું છે. તો તમે અન્યથા નિર્ણય કરો તો તમને જ મિથ્યાત્વ ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે કે નહીં? જો આ ક્યાંથી લેવામાં આવ્યું છે? ધવલમાંથી. ધવલ એટલે આપણે ષટ્ખંડાલમ, જે મૂળ પ્રથમ શુદ્ધ સ્કંધ જે નરસેન આચાર્ય રચ્યા છે, ભૂત બલિ અને પુષ્પદંત આચાર્ય જેમની રચના કરી છે, એની ટીકામાંથી. ખ્યાલ આવે છે કે નહીં? શું કહે છે આપણને? કે કોઈ પણ સ્થળે કોઈ પણ કાળે ઉપાદાન કારણથી જ કાર્ય થાય છે એવો નિશ્ચય કરવો પડશે. ખ્યાલ આવ્યો? ચલો આગળ વધશું આપણે. સેકન્ડ 402 ક્વેશ્ચન. 402 ક્વેશ્ચન શું છે? વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતા અનુસાર જ હોય છે. એ વાત બરાબર છે ભાઈ? દરેક વસ્તુમાં પોતપોતાની યોગ્યતા અનુસાર પરિણમન થાય છે, તો બરાબર છે? તો જો આન્સર, હા, વાસ્તવમાં કોઈ પણ કાર્ય થવામાં કે બગડવામાં તેની જ યોગ્યતા સાક્ષાત સાધક થાય છે. બરાબર? આપણે ઉપાદાન કારણમાં બહુ વિસ્તારથી જોયું કે નહીં કે દરેક વસ્તુમાં પોતાની જ યોગ્યતાથી કાર્ય થાય છે. કઈ યોગ્યતા? કઈ યોગ્યતા? તો જો ત્રિકાળી ઉપાદાનમાં એની ત્રિકાળી શક્તિ, કે ભાઈ દરેક દ્રવ્યમાં પહેલા આવી શક્તિ તો હોવી જ જોઈએ, બરાબર? એના પછી આપણે શું જોયું કે ભાઈ ખાલી શક્તિ ઇનફ નથી, તો શું છે કે ભાઈ એવી ક્ષણિક ઉપાદાન પછી એનામાં એક ક્રમ, એ ક્રમમાં એ કાર્ય થવું જોઈએ, એનો કાળ આવવો જોઈએ, એ કાર્ય થવાની કાળ લબ્ધિ આવવી જોઈએ. અચ્છા, તો કાળ લબ્ધિ આવી જશે તો અચાનક આમ ઉત્પન્ન થઈ જશે કાર્ય? તો કે ના, એમાં પણ પાછા બે પ્રકાર કે ભાઈ અનંતર પૂર્વ ક્ષણવર્તી, કે ભાઈ કોઈ પણ કાર્ય થવા માટે એક કાળ આવે ત્યારે એની પહેલા આવું કાર્ય થવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ પદાર્થમાં એક રૂપે, અમુક રૂપે પરિણમવાની યોગ્યતા આવે એની પહેલા, એની અનંતર પૂર્વ ક્ષણોમાં આ જાતનું કાર્ય થવું જોશે, તો જ એમાં આ રૂપે પરિણમવાની યોગ્યતા આવશે. તો પછી પ્રશ્ન પૂછો કે અચ્છા અમુક રીતે પરિણમન થયું હોય તો આ પર્યાયમાં આમ જ થશે? તો આન્સર આપ્યો કે ના, એમાં પણ તત્સમયની યોગ્યતા છે ભાઈ, કે દરેક દ્રવ્યની, દરેક પર્યાયની પોતાની સ્વતંત્ર યોગ્યતા છે, પોતાના ષટકારક રૂપે એની સ્વતંત્રતા છે કે એ પર્યાયમાં યોગ્યતા છે એ રૂપે પરિણમી શકે. બરાબર? જો આગળ અર્થ, અહીં એવી શંકા થાય છે કે એ રીતે તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ થઈ જશે, કે ભાઈ તમે આમ કહેશો કે ભાઈ દરેક દ્રવ્ય પોતાની રીતે જ કાર્ય કરે છે તો પછી તો બીજા કોઈ બાહ્યના નિમિત્ત નહીં જોઈએ. પછી કોઈ આર્ગ્યુ કરશે કે ભાઈ રોટલી બનાવવા માટે તો પછી મમ્મીની શું જરૂરત, એની જાતે બનવી જોઈએ ને રોટલી, અથવા ઓલા પાટલા વેલણની શું જરૂરત છે, એની જાતે બનવી જોઈએ. અથવા કોઈ આર્ગ્યુ કરશે કે ભાઈ મોક્ષ માર્ગમાં દેવશાસ્ત્ર ગુરુની જરૂરત જ શું છે, કેમ કે જીવે તો પોતાના આત્મામાં લીન થવાનું છે, તો બસ આત્મા આત્મા કરીને લીન થઈ જાય. ખ્યાલ આવે છે ને? તો જો એનો જવાબ આપે, એનો જવાબ એ છે કે અન્ય જે ગુરુ, શત્રુ વગેરે, તે પ્રકૃત કાર્યના ઉપાદાનમાં, સોરી, તે પ્રકૃત કાર્યના ઉત્પાદનમાં કે વિધ્વંસમાં ફક્ત નિમિત્ત માત્ર છે, ત્યાં યોગ્યતા જ સાક્ષાત સાધકપણું છે. શું કીધું આપણને? કે ભાઈ કોઈ પણ કાર્ય થવાનું છે તો એ કાર્યમાં જે એ સમયની યોગ્યતા જ સાક્ષાત, તે સમયની યોગ્યતા જ સાક્ષાત સાધક કારણ છે. અને ત્યારે જ્યારે યોગ્યતા સાક્ષાત કારણ છે ત્યારે કોઈ અન્ય ગુરુ, અન્ય એટલે કોઈ અન્ય ગુરુ એમ નહીં, આજુબાજુ જે પણ બીજા પદાર્થો છે તે સાચા દેવશાસ્ત્ર ગુરુ કહો અથવા કોઈ શત્રુ મિત્ર કહો, એ બધા પ્રકૃત કાર્યના ઉત્પાદનમાં, પ્રકૃત કાર્ય એટલે જે આપણું ડેસ્ટાઇન્ડ પર્પઝ છે, જેવી રીતના આપણી પર્યાયની યોગ્યતામાં ઉત્પન્ન શું થવાનું છે સમજો, સમ્યક દર્શન ઉત્પન્ન થવાનું છે. તો સમ્યક દર્શન ઉત્પન્ન થવામાં એ પર્યાયની યોગ્યતા જ નિયામક કારણ છે, પણ એની સાથે બાહ્યમાં આ જીન મંદિર, દેવશાસ્ત્ર ગુરુ, એ બધા નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ એટલે શું? કે એ પ્રકૃત કાર્યના ઉત્પાદનમાં એટલે કે સમ્યક દર્શનના ઉત્પાદનમાં કે વિધ્વંસમાં, સમ્યક દર્શન ઉત્પન્ન થવામાં કે નાશ થવામાં સાચા દેવશાસ્ત્ર ગુરુ અથવા ખોટા દેવશાસ્ત્ર ગુરુ, જો પાછું એમ ન લેતા કે સાચા દેવશાસ્ત્ર ગુરુ સમ્યક દર્શનના વિધ્વંસમાં એ નિમિત્ત છે, જ્યાં જે નિમિત્તો એ યોગ્યતા એ રીતે લગાવવું જોઈએ, બરાબર? તો ત્યાં યોગ્યતામાં જ સાક્ષાત સાધક પણ છે, યોગ્યતા જ સાક્ષાત સાધક ભૂત છે, અને ત્યાં નિમિત્ત ફક્ત હાજર હોય છે એટલે એના પર અનુકૂળ હોવાનો આરોપ ફક્ત આવે છે, બરાબર? જો આગળ શું કીધું, સેકન્ડ પોઈન્ટ શું કહે છે, વૈભાવિક પરિણમન નિમિત્ત સાપેક્ષ હોકર ભી વહ અપને ઇસ કાલ મેં પ્રગટ હોને વાલી યોગ્યતા અનુસાર હી હૈ. વૈભાવિક પરિણમન એટલે શું, કે જેવો વસ્તુનો સ્વભાવ છે એનાથી વિપરીત પરિણમન, એનાથી વિપરીત પરિણમન. જેવી રીતના સાકરનો સ્વભાવ તો મીઠાશ ઉત્પન્ન કરવાનો છે, પણ તમે એને ગેસ પર બાળી નાખો તો કડવાશ ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સાકરનો સ્વભાવ મીઠાશ ઉત્પન્ન કરવાનો છે, તેને તમે ગેસ પર બાળી નાખો તો એ કડવાશ ઉત્પન્ન કરે છે. તો આ રીતે વિભાવરૂપ પરિણમન થવું, એ વિભાવરૂપે પરિણમન નિમિત્ત સાપેક્ષ હોકર ભી વહ અપને ઇસ કાલ કી પ્રગટ યોગ્યતા અનુસાર હી હૈ, એનો મતલબ શું કે આપણે સિદ્ધાંત, આપણે ઉદાહરણ શું આપ્યું કે ભાઈ સાકરને કડવું થવા માટે ગેસ ઉપર તમારે બાળવી પડશે તો સાકર ચાર થશે, તો એમાં ગેસ આપણને જોઈએ, વાસણ જોઈએ, એને ચાર થવા દેવું પડે, તો આ નિમિત્ત સાપેક્ષ થયું કે નહીં, કે ભાઈ આ નિમિત્ત તો હશે તો એ રીતે ઉત્પન્ન થશે. ખ્યાલ આવ્યો કે નહીં? આ બધા નિમિત્તો હશે તો સાકર એ રૂપે કડવા રૂપે ઉત્પન્ન થશે. આપણે એ પણ જોયું ને કે લાકડું બાળવું હશે તો કણકલા અથવા કોઈ ચિનગારી તો જોશે કે નહીં, કોઈ આગ તો જોશે કે નહીં, તો આગ હશે તો સાકર, તો લાકડું બળશે. તો જો આવી રીતના નિમિત્ત સાપેક્ષ કથન કહેવાની પદ્ધતિ છે, ખ્યાલ આવે છે ને? પણ એવું હોવા છતાં, નિમિત્ત સાપેક્ષ કહેવાની પદ્ધતિ હોવા છતાં, ખ્યાલ આવે છે, કાર્ય ક્યારે ઉત્પન્ન થશે કે જ્યારે એ દ્રવ્યમાં એ રૂપે પરિણમવાની યોગ્યતા હશે ત્યારે જ કાર્ય ઉત્પન્ન થશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણું હવે હાલતું ચાલતું એક્ઝામ્પલ થોડું લઈએ ને, કે આ બધે કોરોના વાયરસ બધે ફેલાયેલો છે, બરાબર? હવે એ કોરોના વાયરસ આપણા શરીરમાં લાગી જાય તો આપણને બીમારી થઈ જાય, અને બીમારીને કારણે આપણું મૃત્યુ પણ થઈ શકે, બરાબર? હવે આ કથન કેવું છે, નિમિત્ત સાપેક્ષ છે, કે આપણું મૃત્યુ થવામાં પેલો વાયરસ શું છે, નિમિત્ત પદાર્થ છે. કેમ કે આપણું મૃત્યુ થવું કે ન થવું એ કોની યોગ્યતા અનુસાર નક્કી થાય છે, કે જીવની પોતાની યોગ્યતા અનુસાર એ નક્કી થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? હવે ઘણા જીવની યોગ્યતા ન હોય તો આપણે એમ કહે કે ભાઈ જીવ બહુ રેઝિસ્ટન્ટ છે, એટલે વાયરસ આવ્યો પણ અને વયો બી ગયો ખબર ન પડી, એને તો કોઈ સિમ્પટમ્સ જ ના આવ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? અને ઘણા જીવની યોગ્યતા હોય એ રૂપે પરિણમવાની, મરણ રૂપે પરિણમવાની, તો પેલો વાયરસ આવે છે અને એક બે દિવસમાં જ એવું કંઈક તો ખરાબ અંદર થઈ જાય કે ભાઈ એ માણસ ગુજરી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ તો એક રૂપે કહેવાની પદ્ધતિ છે, નિમિત્તથી વર્ણન કરવાની પદ્ધતિ છે, પણ કાર્ય નિમિત્ત અનુસાર ક્યારેય થતું નથી. કાર્ય તો દરેક દ્રવ્યની પોતાની યોગ્યતા અનુસાર જ થાય છે. ખ્યાલ આવ્યો ને? તો જો વૈભાવિક પરિણમન નિમિત્ત સાપેક્ષ હોકર ભી વસ્તુ વિભાવ રૂપે પરિણમે છે, એ નિમિત્ત સાપેક્ષ એનું વર્ણન કરવા છતાં પણ એ વસ્તુમાં વિભાવ રૂપે પરિણમવાની શક્તિ જે કાળમાં છે તે યોગ્યતા અનુસાર જ થાય છે. વહ અપની ઇસ કાલ મેં પ્રગટ હોને વાલી યોગ્યતા અનુસાર હી હૈ, યોગ્યતા અનુસાર ભી હૈ, યોગ્યતા અનુસાર પણ છે અને નિમિત્ત અપેક્ષ પણ છે. એમ કીધું, એમ ન કીધું, શું કીધું, યોગ્યતા અનુસાર હી હૈ, એટલે 100% દરેક દ્રવ્યની યોગ્યતા અનુસાર જ કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો ને? अपनी योग्यता वश ही जीव संसारी है और अपनी योग्यता वश ही वह मुक्त होता है। अब वर्तमान में जीव संसार में छे तो दुखी छे, जीव संसार में छे तो दुखी छे, तो ये दुख रूपे परिणमवू ए जीवनी स्वाभाविक परिणमन छे के विभाविक परिणमन छे, ख्याल आ रह्यो के नहीं? चार गति में जीव परिभ्रमण करे छे, जन्म मरण नो दुख भोगवे छे, तो ये जन्म मरण नो दुख भोगवू ए जीव नो वैभाविक परिणमन छे, एटले जीव विभाव रूपे परिणमे छे। हवे आ विभाव रूपे शू काम परिणमे छे, आ दुख रूपे शू काम परिणमे छे? तो जो बाहर में आपणे भले आरोप आपीए कि भाई चार गति में दुख ज भरेला छे, जन्म थयो एटले दुखी थयो, मरण थयो एटले दुखी थयो, कर्म ने कारणे जीव दुखी थयो, अथवा आपणा कोलोक्वियल एक्जाम्पल लईए ने कि भाई आ रिक्षा वालो मने बहु हैरान करे छे, रस्ता में ट्राफिक बहु छे, अथवा मुंबई में गरमी बहु छे, अथवा वरसाद बहु हैरान करे छे, ख्याल आवे छे ने? आ वायरस बहु हैरान करे छे। आ बाहरना वस्तु पर भले आपणे आरोप आपीए पण ए बधा निमित्त सापेक्ष कथन छे। खरी रीते आंसर शू छे के खरी रीते जीव दुखी शू काम थाय छे के जीवनी पोतानी जेवी योग्यता छे के आ समय में एनी नजर, आ जीवनी नजर, जीवनु ज्ञान पर पदार्थ पर जाय छे अने जीव दुखी थाय छे, ख्याल आवे छे के नहीं? विश्व में तो आवी व्यवस्था अनादिकाल थी छे अने अनंत काल सुधी रहे छे, अने आवी व्यवस्था तो बधा ज जीव माटे छे। जो एवं हो तो कोई जीव सिद्ध थाय ज नहीं, केम के आ व्यवस्था तो दुख रूपे परिणमवानी व्यवस्था तो बधा माटे छे, समान छे, ख्याल आव्यो के नहीं? चार गति रूप संसार ए तो बधा ज जीव माटे समान छे के नहीं? अने बधा जीव माटे समान होवा छता अमुक जीव केवा पोतानुं कल्याण करीने मोक्ष में वया जाय छे, तो केवी रीतना जाय छे? જ્યારે જીવની પોતાની જ યોગ્યતા અનુસાર દુઃખી સુખી થતો તો જ જઈ શકે કે નહીં? તો જો એવી જ રીતે જીવ અપની યોગ્યતા વશી જીવ સંસારી હૈ ઓર અપની યોગ્યતા વશી વ મુક્ત હોતા હૈ, જૈસે પરિણમન કા સાધારણ કારણ કાલ હોતે હુએ ભી દ્રવ્ય અપને ઉત્પાદ વ્યય સ્વભાવ કે કારણ હી પરિણમન કરતા હૈ, કાલ ઉસકા કુછ પ્રેરક નહીં હૈ। જેવી રીતના કાળ દ્રવ્ય છે, આપણે એમ કહીએ ને કે ભાઈ કોઈ પણ રૂપે પરિણમવાનો એ કાળ લબ્ધિ મારી લખાયેલી છે, તો કાળ લબ્ધિ શું છે? મોક્ષમાં પ્રકાશકમાં કહે છે કે કાળ લબ્ધિ કોઈ વસ્તુ નહીં, કાળ લબ્ધિ તો એ કાળમાં કાર્ય થવાનું છે, ખાલી એટલું આપણને દર્શાવે છે, પણ કાર્ય કરે છે કોણ? કે ભાઈ દ્રવ્ય પોતે એ રૂપે પરિણમે છે, ખ્યાલ આવ્યો કે નહીં? દ્રવ્ય પોતે પોતાના ઉત્પાદ વ્યય સ્વભાવથી જૂની પર્યાયોનો વ્યય કરીને આ પર્યાય ઉત્પન્ન કરશે અને એ રૂપે પરિણમશે। આગમ મેં નિમિત્ત વિશેષ કા જ્ઞાન કરાને કે લીએ હી કર્મ કા ઉલ્લેખ કિયા ગયા હૈ। આગમમાં કર્મ આદિનું વર્ણન આવે છે, પણ એ તો ખાલી નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એ જાતનું વર્ણન આવે છે। ઉસે કુછ પ્રેરક કારણ નહીં માનના ચાહીએ, ખ્યાલ આવ્યો કે નહીં? પ્રેરક કારણ એટલે કે એ કર્મ આદિથી તમારું કાર્ય થશે એવું માની લઈએ તો મિથ્યાત્વ થઈ જાય, એવું ન માનવું। જીવ પરાધીન હૈ યહ કથન નિમિત્ત વિશેષ કા જ્ઞાન કરાને કે લીએ હી કિયા જાતા હૈ, કે ભાઈ આ જ્ઞાનાવરણીય આદિ કર્મ મને જ્ઞાનને હીણું કરે છે, વેદનીય અસાતા વેદનીયનો કર્મ મને દુઃખી કરે છે, એ તો ખાલી એક કથન અપેક્ષાએ બહારના સંયોગોનું વર્ણન કર્યું છે। અને ભાષા કેવી છે કે ભાઈ આ પર પદાર્થ મને કંઈક કરાવી આપે છે, ખ્યાલ આવે છે કે નહીં? પણ એને સાચું ન માનવું જોઈએ। તત્વત એટલે કે વાસ્તવિક રીતે પ્રત્યેક પરિણમન હોતા હૈ વો અપની યોગ્યતા અનુસાર હી હોતા હૈ, ખ્યાલ આવ્યો ને? જે જે પરિણમન થાય છે તે જીવની પોતાની યોગ્યતા અનુસાર જ થાય છે, યોગ્યતા અનુસાર જ થાય છે। જો આપણો ક્વેશ્ચન શું હતો કે વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતા અનુસાર થાય છે, બરાબર છે કે નહીં? તો આપણને અહીંયા શું પ્રૂવ કર્યું કે વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતા અનુસાર જ થાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? પોતાની યોગ્યતા અનુસાર જ થાય છે। હવે જો આવા આ જ સિદ્ધાંતને પુષ્ટ કરવા માટે બીજા અનેક શાસ્ત્રના રેફરન્સ અહીંયા આપ્યા છે. જો ગોમટ સાહેબ જીવકાંડમાંથી ગાથા લઈને એને પણ અહીંયા પણ નિમિત્ત ઉપાદાનની જ વાત કરી છે. જો આ યોગ્યતા અને નિશ્ચય કાળ, આ યોગ્યતા અને નિમિત્ત, યોગ્યતા જ અંતરંગ કારણ છે, એમાં નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ, જો તે વસ્તુમાં રહેલી પરિણમન રૂપ જે યોગ્યતા તે અંતરંગ નિમિત્ત કારણ છે, અને તે પરિણમનનો નિશ્ચય કાળ એ બાહ્ય નિમિત્ત છે એવો તેવો તત્વદર્શીઓનો નિશ્ચય કર્યો. દરેક દ્રવ્યમાં જે રૂપે પરિણમન થવાનું છે તે રૂપે પરિણમન થવાની શક્તિ તે તેની અંતરંગ યોગ્યતા. જો આ શક્તિ એટલે કે ત્રિકાળી ઉપાદાનને પણ નિમિત્ત કહી દીધું, અહીંયા ખ્યાલ આવે છે ને, કેમ કીધું? કેમ કે કાર્ય પર્યાયમાં થવાનું છે. તો દરેક દ્રવ્યમાં પરિણમન થવાની યોગ્યતા તે જ તેનું અંતરંગ કારણ, અંતરંગ નિયામક કારણ છે, અને કાળ આદિ બાહ્ય ખાલી નિમિત્ત વસ્તુ છે એ બતાવવા માટે કહ્યું છે. હવે યોગ્યતા શબ્દના પણ અનેક શાસ્ત્રમાં અનેક કારણ, અનેક મીનિંગ્સ કીધા છે, એ તમે તમારી રીતે આ પ્રશ્નોત્તર માળામાંથી અને મુખ્ય જે એ બધા શાસ્ત્ર છે એ શાસ્ત્રની ગાથાઓ પણ એ રીતે તમે વાંચજો અને સેલ્ફ સ્વાધ્યાય કરજો. આપણે એક આગળનો ક્વેશ્ચન લઈ લઈએ છીએ. જો ક્વેશ્ચન નંબર 403, જો અનેક અનેક શાસ્ત્રના રેફરન્સ અને અનેક ગાથાઓ અહીંયા આપી છે કે જ્યાં યોગ્યતાની વાત કરીને યોગ્યતાનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે આગળનો ક્વેશ્ચન લઈએ, ક્વેશ્ચન નંબર 403. ખરેખર નિમિત્તને ખરેખર અકિંચિતકર કેમ કર્યું છે? નિમિત્ત કેમ અકિંચિતકર છે? જો પેલા અકિંચિતકર શબ્દનો શું મતલબ? અ એટલે નહીં, કિંચિત, કિંચિત એટલે કાંઈ પણ, જરા પણ, કર એટલે કરતા. નિમિત્ત ખરેખર જરા પણ વસ્તુનો કરતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે વસ્તુમાં કાર્ય થાય છે, કોઈ પણ દ્રવ્યમાં કાર્ય થાય છે, તો અન્ય પદાર્થો એના નિમિત્ત કારણ છે. તો એ અન્ય પદાર્થ આ પદાર્થમાં કાંઈ પણ કરાવવા માટે સક્ષમ નથી, એવું શું કામ કીધું? ચાલો પ્રશ્ન સમજાયો ને, એવું શું કામ કીધું? તો જો ઉત્તર, સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે, એમાં વિષયો અકિંચિતકર છે, અર્થાત કાંઈ કરતા નથી. આ જીવ છે ને, જીવ, ઘણી વાર તમે વિચાર કરો તો જે અમુક જીવ હોય, અમુક જીવ તો એને થોડા સંયોગો મળે, થોડા જ કંઈક, હવે એની પાસે પૈસા એ બહુ ન હોય, બે ચાર કપડા, બે ચાર જોડી કપડા હોય, ખ્યાલ આવે છે ને, રહેવા માટે નાનકડો રૂમ હોય 8x10 નો, તો એમાં પણ એ સેટિસ્ફાઈડ છે, એમાં પણ એ સેટિસ્ફાઈડ છે. અને સેટિસ્ફાઈડ છે તો એને એમાં પણ સુખનો અનુભવ થાય છે. ખ્યાલ આવે છે ને, આ ગામડામાં આપણે જઈએ તો, સ્પેશિયલી હવે જેવી રીતના સોનગઢમાં કે આપણે દેવલાલી આદિમાં જઈએ, અથવા કોઈ બીજા આવે ધાર્મિક સ્થાનોમાં જઈએ, તો આપણા બ્રહ્મચારી બહેનો જે છે, એ બ્રહ્મચારી બહેનોનો તમે રૂમ જુઓ, સોનગઢમાં બ્રહ્મચારી બહેનોનો રૂમ જુઓ, લિટરલી, હા, આઈ એમ નોટ એક્ઝાજરેટિંગ, 8x10 ફૂટની એમની રૂમ છે. ખ્યાલ આવ્યો? અને એક નાનકડું કિચન, કિચન કેટલું છે? જાણે 4x4 ફૂટનું, એક માણસ શાંતિથી આમ પગ ફેલાવી પણ ના શકે, એટલું નાનું એમનું ઘર છે. એમના સંયોગો કેટલા છે? એમની પાસે કદાચ 2-3-4 સાડીઓ હશે, અમુક ઘર વખરીનો સામાન હશે, એમના અમુક કિચનના વસ્તુઓ હશે, પણ તો પણ આત્મામાં સમતા, આત્મામાં જે પોતાનું લીનપણું, એમાં જ સુખ માનીને એ બેનો કેટલા સુખી છે. ખ્યાલ આવે છે ને? અને અમુક વિષય ભોગની પાછળ ભાગતા જીવો હોય, 3-4 બેડરૂમનું મોટું ઘર હોય 1200-1500 સ્ક્વેર ફૂટનું, એનાથી મોટા બંગલાઓ હોય કદાચ 4-5 હજાર સ્ક્વેર ફૂટના, કરોડો રૂપિયા હોય, અને તો પણ એ સુખી નથી. ખ્યાલ આવે છે ને? તો બહારની વસ્તુઓ, બહારના પદાર્થો જીવને કેટલું સુખી કરી શકે? ખ્યાલ આવ્યો કે નહીં? તો જો એ આપણને એ જ સિદ્ધાંત અહીંયા કહે છે, સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપે પરિણામે છે. જ્યારે જીવ પોતાના આત્મામાં જ સુખ ભરેલું છે, આત્મા જ સુખનો સાગર છે એમ નિર્ણય કરીને પોતાના આત્મામાં જ લીન થઈ જાય, અને સુખનો આનંદ લે તો પોતામાંથી જ એને સુખ મળે છે. એ જીવને કોઈ સંસારિક વસ્તુઓમાં કે મોક્ષ સ્થળ જે છે, સિદ્ધશિલા છે, ત્યાંથી કઈ સુખ મળતું નથી. સુખ તો આત્મામાં જ ભરેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં? તેમાં વિષયો અકિંચિત કર છે. આ બહારના જેટલાય પદાર્થો છે એ બધા અકિંચિત કર, કઈ જ કરવા માટે સમર્થ નથી, કઈ જ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માનીને નક્કામાં તેને અવલંબે છે. એ આપણા જેવા જીવો આ વિષયોમાં સુખ છે એમ માનીને 24 કલાક કોઈ પણ પર પદાર્થને ભેગા કરવામાં આપણે જે લાગી પડ્યા છીએ. ખ્યાલ આવે છે ને કે વધારે પૈસા ભેગા કરીએ, વધારે આ ભાઈ વાયરસ થયું છે તો બધા દુકાનો બંધ થઈ જશે એટલે ભેગું કરો ભેગું કરો ભેગું કરો. ખ્યાલ આવે છે કે નહીં? તો ભેગું કરવાની પાછળ આપણે એટલા બધા ઓલા થઈ ગયા છે કે અંદરથી જીવ આકુળ 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 થઈને દુઃખી જ રહે છે. અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માને છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે આ ચાર્ટ પણ જોઈ લીધો આ નિમિત્ત ઉપાદાનનો, અને આપણે અહીંયાથી આ જોઈએ છે, તો આનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ તમારે સમજવું હોય, આપણા ડે ટુ ડે એક્ઝામ્પલમાં કેવી રીતના લાગુ પડે છે, આપણી વિચારસરણી કેવી રીતના હોવી જોઈએ, તો તમે આ સુમન પ્રકાશજીના સ્વાધ્યાય સાંભળજો, અથવા ઉજ્જવલાબેનની કારણ કાર્ય રહસ્ય બુક છે એ તમે વાંચજો. એમાં ઘણા ઘણા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને આપણને સમજાવે છે કે ભાઈ કોઈ પણ પર પદાર્થ જીવને સુખી દુઃખી કરવા માટે બિલકુલ અસમર્થ છે, બિલકુલ અસમર્થ છે. જો જીવ પોતામાં જ સેટિસ્ફેક્શન માને તો એને ક્યાંય દુઃખ નથી, અને જો પોતામાં સેટિસ્ફેક્શન ન માને અને બહારમાં જ વધારે 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 કરવા જાય તો એને બધેથી દુઃખ જ મળે છે. ખ્યાલ આવે છે ને? બીજું એક્ઝામ્પલ લે, આપણે પૈસા ઇન્વેસ્ટ કરીએ, હા, તો એ પૈસા ઇન્વેસ્ટ કરીએ અને સપોઝ એફડી રેટ 6-7% હોય અને તમને 8% મળે તો તમે સુખીએ માની શકો અને પોતાને દુઃખીએ માની શકો. 10% મળે તો એમ લાગે કે ભાઈ હજી ઓછા મેળવ્યા, 15-20% મળે તો જરા મજા વધારે મજા આવે. ખ્યાલ આવે છે ને? અને જેને 15-20% મળે એને હજી ઉપર વિઝન હોય કે અરે 50-100% મળે તો મજા આવી જાય, આ તો ઠીક છે, આ તો હવે રેગ્યુલર ગ્રોથ છે. ખ્યાલ આવે છે ને? તો જીવ બહાર દ્રષ્ટિ કરે તો એને ક્યાંય ક્ષમતા નથી, ક્યાંય એને શાંતિ ન મળે, અને અંતર દ્રષ્ટિ કરે તો ભાઈ મારે ક્યાં જરૂરત છે પૈસાની, આ બધું તો પૂતગલ, ગુરુદેવ કે ને ધૂળ છે, માટી છે. ગુરુદેવશ્રીએ પૈસાને એક ક્યારે મહત્વ આપ્યું નથી, ધૂળ માટી જ કે હંમેશા. આપણું જીવન ચાલવાનું હશે ને તો એટલા પુણ્ય તો આપણી પાસે હશે જ કે જીવન ચાલે છે. ગુરુદેવ કે ને કે ભાઈ આ જીવન ચાલવાનું હશે તો રોટલા તો મળશે, અને જીવન નહીં ચાલવાનું હોય તો તમે ગમે તેટલા પૈસાદાર હો, ગમે તેટલા ડોક્ટરો તમારા ઓળખીતા હોય, તમને એક વાયરસ લાગી જાય બહારનું અને 2-4 દિવસમાં તો તમારું પતી જાય, ક્યાં તમને આઈસીયુ મળતા નથી હોસ્પિટલમાં, શું કરો બહાર રસ્તા પર તમે હો? ખ્યાલ આવે છે કે નહીં? તો જીવ આ બહારના વિષયોમાં વલખા મારે છે, પણ એને ખરું સુખ તો આત્માના આશ્રયથી જ થાય છે. અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માનીને નક્કામાં તેને અવલંબે છે. જો આ ઉપર કયા ક્યાંથી લીધું? પ્રવચન સારમાંથી. આ 5th અધ્યાયનું પણ આપણે વાંચી લઈએ. જે હેતુ કાંઈ પણ ન કરે તેને અકિંચિત કર કહેવાય, કે જે પદાર્થ કોઈ બીજા પદાર્થમાં કાંઈ ન કરી શકે તેને અકિંચિત કર કહેવાય. આ સમયસારની પણ ગાથા તમે વાંચજો. એક દ્રવ્યનો વ્યાપાર બીજા દ્રવ્યમાં હોતો જ નથી. આ બધા દ્રવ્યની બાઉન્ડ્રીઝ, એની સીમા જુદી જુદી છે. ગુરુદેવ આપણે યુગલ કિશોરજી છે કોટાથી, એ કહેતા હતા કે દરેક દ્રવ્યની વચ્ચે વજ્રની દિવાલ છે, લોખંડની દિવાલ છે. એક દ્રવ્યનું બીજા દ્રવ્યની સત્તામાં કાંઈ જ કાર્ય ચાલતું નથી, અને બીજા દ્રવ્યનું એક દ્રવ્યમાં કાંઈ ચાલતું નથી, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં કાંઈ વ્યાપાર હોતો જ નથી. ઉક્ત કથનથી સિદ્ધ થાય છે કે આત્માને ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને સુખ થવામાં શરીર, ઇન્દ્રિયો અને તેના વિષયો અનઉત્પાદક હોવાથી અકિંચિત કર છે. આ શરીર, આ બધી ઇન્દ્રિયો, એ બધા તો પૂતગલની રચનાઓ છે, અને આત્મા, જીવ, દ્રવ્ય તો જુદો જ પદાર્થ છે. તો જીવ દ્રવ્યને પોતાની પર્યાયમાં સુખ ઉત્પન્ન થવા માટે આ શરીરના પરમાણુઓની પર્યાય શું કરે? અનઉત્પાદક હોવાથી અકિંચિતકર છે. ખ્યાલ આવ્યો કે નહીં? અકિંચિતકર છે. જો આ જ સિદ્ધાંતને આ 403 ક્વેશ્ચનમાં બીજા અનેક શાસ્ત્રના ઉદાહરણથી કહેવામાં આવ્યું છે. જો આ સમયસારનો રેફરન્સ છે, તત્વ દ્રષ્ટિથી જોતા રાગ દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું જ નથી. કોઈ અન્ય દ્રવ્ય મારામાં રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી કરાવી શકતું. એવી જ રીતે સમયસાર બીજા ઘણા રેફરન્સીસ આમાં છે. હા, તો તમે વાંચજો. ફરીથી આપણો મૂળ ક્વેશ્ચન શું હતો 403 નો, કે નિમિત્ત ખરેખર અકિંચિતકર છે કે નહીં. તો જો અનેક ઉદાહરણથી આપણને કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરાવી શકતું નથી, માટે અકિંચિતકર જ છે. બરાબર, આ રીતે આપણે આજે ફરીથી ઉપાદાનમાં ક્ષણિક ઉપાદાનના બે પ્રકારનું થોડું રિવિઝન કર્યું, અને આપણે પ્રશ્નોત્તર માળામાં 401-403 ક્વેશ્ચન આપણે જોયા. આ 404 હવે આપણે આગળ જોશું. બરાબર, ચાલો જીનવાણી સુધી. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું રો. બોલો જીનવાણી માત નો જય હો.